अपने आंगणे सिमंदरा बीच में नदे समय सारा बीच वाली माता अने बाहुबली पुनिंद्र कुनकुन आचार्य आदि गुरु भगवंतों ने पावन पत्र मड़ी ना नौ वर्ष पूरा थे दसवा वर्ष नो प्रारंभ करिए महोत्सव उजावा भले आम सामान्य पड़े कदाच कोई ने लागत हे नौ वर्ष पूरा थे नौ पण एक रीते लांबो फरी जीवन में फरी फरी आवा प्रसंगों अपन एक जागृत कराता है। एक वर्ष बे वर्ष करता करता नौ वर्ष में जे भावना थी अपने अहिया ये महोत्सव उजव जेने अंदर देव एना एक, एक आत्मार्थी साधर्मी जीवन में પોતાના ઉપકારી પોતાની આરાધનાના નિમિત્તો એવા દેવ શાસ્ત્ર ગુરુની પધરામણી થાય એનાથી અધિક બીજો ઉત્સવ કયો હોય છે? બારમાં એક લૌકિક પ્રસંગ હવે તો ખબર નહીં, નાના નાના એવા રાગના પ્રસંગોને મોટા કરીને કરે, કોકનો એક જન્મદિવસ હતો કઈ ઉપર, અરે આ તો ત્રણ લોકના નાથ આપણને એક પરમ સદભાગ્ય વિચારવા જાણે એક સિમંદર પરમાત્મા વિદેહ ક્ષેત્રમાંથી વિહાર કરતા આપણે આંગણે એ બતાવ્યા. મહાવીર ભગવાન અત્યારના ક્યાં બિરાજે છે? આજ નિયમસારના પહેલી ગાથા પછીના આઠમો શ્લોકમાં પદ્મબલધારી દેવ છે કહે છે કે શ્રીમંત મહાવીર ભગવાન જયવંત વર્તે છે. સમોસરણમાં જેનો નિવાસ છે એવા શબ્દો વાપરા જોવું તો ચાલો આપણી પાસે છે જ નિયમસાર. આઠમો કળશ છે પહેલી ગાથા પછીનો, પાનું છે હોય તો છ છે, પેજ નંબર સિક્સ એમાં છે. ઉપરથી બીજી લાઈન ઉપરથી સમોસરણમાં જેનો નિવાસ છે મળે શબ્દ તો પદ્મબલધારી દેવ જયારે આ નિયમસારની ટીકા કરતા હતા ત્યારે મહાવીર ભગવાન છેલ્લા શબ્દ છે વીર જગતમાં જયવંત વર્તે છે શબ્દ છે. તો મહાવીર ભગવાન ત્યારે ક્યાં બિરાજમાન હતા? એક આ એક શું દેખાડે છે? એક ભાવના શું દેખાડે છે? ભાવના ક્ષેત્ર અને કાળને ગૌણ કરી દે છે કે મહાવીર ભગવાન અત્યારના એ આત્મા સિદ્ધાલયમાં બિરાજે છે એમ નથી. મને તો મારા ઉપકારી મારા માટે જાણે પ્રત્યક્ષ છે. શબ્દ એવો વાપર્યો છે સમસરણમાં જેમનો નિવાસ હતો, નહીં હતો જોવે ને. અરે આ એક ભાવના મુનિરાજ પોતે આવી ભાવે છે. તો જીવનમાં આપણે પણ જેને બનારસી દાર્થી એટલે લખે છે જીન પ્રતિમા જીવસાર, કઈ બીજો અંતરંગ ભાવના હશે તો એવો ભાવ અંદરમાંથી આવશે. બાકી તો એક પ્રતિમા છે, નવ વર્ષ પહેલા આવ્યા હતા આપણે ઉજવ્યું ને બધું. અરે એક એક પણથી પોતાના ઉપકારીઓ પ્રત્યેના ઉપકારને વશ નમ્રપ્રત થવી જોઈએ. તે ઉત્સવ આપણે ઉજવીએ છીએ. આપણે ચાલતો વિષય નિયમસાર પૂજ્ય ગુરુદેવસિંહમાં પણ 41 ગાથા પૂરી થઈને હવે 42 એમાં પણ એક ગુરુદેવ છે એક શબ્દ લીધો 42 ગાથામાં શું લીધો? આ બધા જીવસ્થાન માર્ગાર્થાન જન્મ જરા મરણ કુળ યોની બધા લીધા ને બધા એમાં એક શબ્દ શું સાથે 42 ગાથામાં 84 પાનું છે છેલ્લા શબ્દ જીવસ્ય નો સંતિ શબ્દ છે અને એમાં માટે શું કીધું તું? આ બધામાં લગાડો ચતુર્ગતિ જીવસ્ય નો સંતિ ભવ ભ્રમણ જાતિ જરા મરણ રોગ સૌંદરિકમાં શું? જેવી રીતે નમસ્કાર મંત્રમાં શું છે? રમો લોયે સૌ એ બધામાં પછી ત્રિકાળ વર્તી એમ અહીંયા પણ એ બધા માલ લગાડી લેવું અને એમાં પણ હજી એક જો વાંચવું હોય તો શું વાંચવું? આપણે અત્યારના કઈ ગતિમાં છીએ? અહીંયા છે ને ચાર ગતિનું વર્ણન આવ્યું હતું ને એમાં કઈ ગતિમાં છીએ આપણે અત્યારે? ના કેટલા આવ્યા હતા મનુષ્યના કેટલા કુળ આવ્યા હતા? 1.5 લાખ કરોડ આવ્યા હતા, કોના આવ્યા હતા? મારા નથી. લેખું છે કોના? એ કોના લેખા હતા? ફરીથી કોના લેખા હતા? મનુષ્યના લેખા છે, મારા નથી લેખા. મનુષ્ય પણું શરીરનું એ પણ નહીં, એને યોગ્ય કર્મનો ઉદય આયુષમાં પણ છે ને નામ કર્મમાં, અને એવી જીવની પર્યાયની યોગ્યતા ત્રણેય. બારમાં ઉદારી શરીરરૂપનું છે, દ્રવ્ય કર્મમાં ઉદયરૂપ છે, અને પ્રણક્તિમાં એવી યોગ્યતા છે મનુષ્યપણું. અરે એ બધું મારામાં નથી. આમાં એક સરસ શબ્દ એ વાંચવા જેવો છે. કેવો શબ્દ? જીવસ્થાન જીવને નથી. હા તો જીવસ્થાન 14 પ્રકારના. અરે જીવનને ન હોય તો જીવસ્થાન કીધા શકા? આ બધું જ વર્ણન કોઈને એમ થાય આ બધું વર્ણન શેનું હોય? એવું જો જીવને નથી તો વર્ણન શેનું માટે કરે? અહીંયા આચાર્યદેવ જેમ એ પણ એક સરસ લીધું હતું, શરૂઆત જ આજ ગુરદેવસિંહના પ્રવચનોમાં શરૂઆતમાં શું લીધું હતું? પ્રમાણના વિષયમાં પણ શુદ્ધ નહીંના નિષેધ પૂર્વકનું ન હોય. પ્રમાણમાં કોની વાત હોય છે? દ્રવ્યગુણ પર એ બધાની ભેદ અભેદ ને બધા નિત્ય અને શુદ્ધ થશું, પણ શુદ્ધ નહીંનો વિષય રાખીને વ્યવહાર એમાં ઉમેરાય છે. એમ અહીંયા પણ આચાર્ય દેવ શુદ્ધ નહીંનો અલ્ટિમેટ શુદ્ધ ભાવ એટલે કોનો વિષય દેખાડવો છે? શુદ્ધ નહીંનો. પણ શુદ્ધ નહીંના વિષયમાં સાથે આચાર્ય દેવ કહે કે જૈન દર્શનનો આવો એક વ્યવહાર છે, આ કર્ણાનું યોગનો આ વ્યવહાર છે, અને છતાં પણ સ્થાપિત કરીને પછી એનો નિષેધ છે. અન્યમાં અદ્વૈતવાદીમાં તો આવો પ્રકાર જ નથી હોતો. એ પણ એક વિચારવા જેવો છે. નિષેધ કોનો હોય? અભાવનો હોય કે જે પોતાથી ભિન્નતા કરવા યોગ્ય છે એનો હોય? જેનો અભાવ જ છે, અસ્તિત્વ જ નથી, એને વળી મુખ્ય ગુણ શું હોય? એનો નિષેધ શું કરવો? યાદ રાખજો, આકાશના ફૂલને કોઈ દી અડતા નહીં, નકામ કઈ શું એવું હશે કે નહીં? ક્યારે કેમ ન હોય? મૃગજળના પાણીમાં ક્યારેય નાતા નહીં, ડૂબી જશો તમે? મૃગજળના પાણીમાં જવું નહીં ને ક્યારે? એ પણ એક આવ્યું હતું ને, એમાં ડૂબી જાય છે, એમાં ગુરુદેવ ક્યારેક લેતા હોય છે. અરે તું આત્મામાં ડૂબી જજે, ભવ સાગર કરી જ ઓલામાં રાગદ્વેષમાં તું ડૂબી જશે તો ભવ સાગરમાં ડૂબેલો છો. એમાં ડૂબી ગયો છો, મરણ જન્મ મરણ કરવા પડશે. અહીંયા જ્ઞાન સાગરમાં, ચૈતન્ય સાગરમાં ડૂબજે, તું તરી જાય તું. તો અહીંયા આ એક જૈન દર્શનની શૈલી છે. એ યોગ્યતાગત ભાવો અને બાયમાં શરીરને દયો કરે એવા જીવસ્થાન નક્કી કરાવવા આવું છે, આવો વ્યવહાર પણ છે. જે આવું ન હોત, ખાલી અદ્વૈત જ હોય, અભેદ જ હોય, અખંડ જ હોય, તો પછી ભેદજ્ઞાન શું કરવું? તો જગતમાં આવી વિવિધતા શું કામ દેખાય? અભૂત શૈલી જે 14મી ગાથામાં અબદ્ધ સ્પષ્ટપણું દેખાડવું છે, પણ અમૃતચંદ્રે કીધું કે પહેલા અબદ્ધ સ્પષ્ટપણું પણ ઈચ્છે સ્વીકાર કરશે. એમ અહીંયા કરાવીને પછી એમાં શું કરે? અંતે ક્યાં પહોંચે તું? આટલું બધું કરીને 84 લાખ યોનિ અને કુળ કેટલા લીધા હતા? 197 લાખ ગુણ્યા કરોડ. બધું જ બતાવી દીધું. અને આટલો બધો ડિટેલ એક વિચારવા જેવું છે. જૈન દર્શન સિવાય ક્યાં હશે? તમે બધા ઓલા જે લખે ને શું કહેવાય, જુદા જુદા જીવ જંતુ બધા દેખાડતા હોય છે ને, એમાં એ લોકો ક્યાં સુધી પહોંચ્યા હશે? આ તો એક સર્વજ્ઞ કોને કહેવાય? એમાં શું અધુરાશ હોય અને કેમ વિપરીતતા હોય? જે પૂર્ણતા હોય એમાં શું ન હોય? અધુરાશ પણ ન હોય અને વિપરીતતા તો પ્રશ્ન જ નથી. અને એવું સર્વાંગી આખું વર્ણન કે આવું પણ એક છે, પણ તું જ્ઞાન કરીને એમાં અટકતો નહીં એમાં. અને એ સરસ એના પછી જે સમયસાના કળશ લીધા, થોડું એના ઉપર નજર કરી દઈએ. એના પછીનો 87મા પાને છે ને, એમાં શું લીધું છે? શું લખ્યું છે? પહેલો જ આપણે લઈએ, સકલમ અપી વિહારે ચિત્ત શક્તિ રિક્તમ શબ્દ છે ને, એમાં એ શ્લોકની અંદર પહેલી બે લાઈનના છેલ્લા શબ્દો જોવાના. પહેલી લાઈનમાં કયો શબ્દ છે? ચિત્ત શક્તિ રિક્તમ. અને બીજી લાઈનમાં કયો છેલ્લો શબ્દ છે? ચિત્ત શક્તિ માત્ર. બસ ભેદદાન માટે આ બે શબ્દો એ નાખશે. હું કોણ છું? ચિત્ત શક્તિ માત્ર. અને બીજા કોણ છે? ચિત્ત શક્તિ રિક્ત. અરે જેમ કે રાગ અને જ્ઞાન જુદા છે એમ જેવું કામ થાય એ રીતે આ બે શબ્દોમાં આવી એક ભાવના તો બોલશે કે હું માત્ર કેવો છું, કેવો છું? ચિત્ત શક્તિ આ મારી ઓળખાણ છે, મારી આઈડેન્ટિટી છે કે હું કોણ છું. હું જીવસ્થાન વાળો છું, ગુણસ્થાન વાળો છું, મારણ સ્થાન વાળો છું, જન્મ જરા મરણ બધું એના વાળો છું, એ મારી ઓળખાણ નથી. મને ક્યારે સંયોગથી ઓળખતા નહીં. અને એ જ વાતને પછી બીજા કળશમાં શું લખ્યું છે? મારું સર્વસ્વ અસ્તિત્વ શું છે? છે ને સર્વસ્વ સારો. મારું પોતાનું પૂર્ણપણે અસ્તિત્વ કેવું છે? ચિત્ત શક્તિ વ્યાપ્ત. ઓલામાં કયો શબ્દ આપ્યો હતો? ચિત્ત શક્તિ માત્ર. અને અહીંયા કયો શબ્દ આપ્યો? ચિત્ત શક્તિ. ચૈતન્યપણું જ મારું વ્યાપ છે, જ્યાં જુઓ ત્યાં. એના માટે ગુજરાતીમાં કહીએ તો શું કહેવાય? ખૂણે ખાંચરે પણ ક્યાંય પણ જો તો તમને શું મળશે? ચિત્ત શક્તિ પણ મળે. સમયસારમાં પણ 71 નંબરની ગાથા છે કે ક્યાંય પણ આત્મામાં જોઈએ તો ક્રોધાદી ભાવો વ્યાપેલા દેખાતા નથી. તો એવો ચિત્ત શક્તિ માત્ર છો. જીવ ઈયાન નયમ, હું આવો જ આત્મા છું. મારું હોવા પણ હું આવો છે. અને મારાથી અતિરિક્ત, અતિરિક્ત એટલે જેમાં ચૈતન્ય પણ નથી, એ બધા કેવા છે? સર્વ અપી ભાવા. અત અતિરિક્તા એટલે આવા ચૈતન્યપણાથી અતિરિક્ત, જુદા, ભિન્ન, અલગ. સર્વેપી ભાવ એટલે જસ્ટ નેમ ઇટ. તમારે જે કેવું હોય એમાં જો ચિત્ત શક્તિ પણ નથી તો એ મારા નથી, તો મારા નથી તો બીજા કોણ છે? કે એમાં એક નિમિત્તરૂપ જે ભૂતગલ છે એ ભૂતગલિકા. એ બધા કેવા છે? એમાં પણ એક પ્રયોજન છે. ભૂતગલ ઘણી વાર કે ચેતન ના નથી તો કોના છે? જળના. તો જળમાં કોણ આવી શકે? કોણ આવી શકે? ધર્માસ્થિ અધર્મ ઈ આવી શકે. તો એ કેમ ન કે એક સામાન્ય પણ એમાં નિમિત્ત પણ નથી થતા. આજે બધા અનેક પ્રકારના વિભાવ ભાવ બધા થાય છે, એમાં નિમિત્ત કોણ હોય છે? પૂતગલ હોય છે. માટે એને ઘણી વાર જળ કહીને પણ કહેવા લીધાય. પણ ત્યાં પૂતગલ કહીને કઈ સ્પષ્ટ ગંધ વણવા જોવા ન જાઓ. ફરીથી એમાં શું છે? શેનો અભાવ છે? જ્ઞાનનો અભાવ. અરે એક જ્ઞાન એવું અસાધારણ લક્ષણ છે, એ તો આવે છે ને બીજા કળશમાં. જ્ઞાન મારું શું છે? અસાધારણ લક્ષણ કેવું છે? અસાધારણ લક્ષણ કેવું છે? કે અન્ય દ્રવ્યોમાં તો નથી, એ તો ન જ હોઈ શકે, તો પ્રશ્ન. પણ મારી અંદરમાં રહેલા બીજા ગુણો છે એમાં પણ એક જાણપણું ક્યાંય નથી. અને એક જાણપણું એવું છે કે જેને તને પૂરો વિવેક કરાવશે. મારે કોનાથી ભિન્ન પડવું છે અને કોનામાં એકત્વ થવું છે. મારા માટે કોણ દુઃખદાય છે? એ આખી જે પ્રોસેસ જે કંઈ થાય છે એનાથી એ જ્ઞાનનું એક અસાધારણ પણ. અને જેને આવા જ્ઞાન ભાવનું અસાધારણ લાગે એના પરમુક્ત સન્મુક્તાથી અંતર્મુક્તા નાયક તરફ થયા વગર એને પદ્મબલ ધારી દેવા બધું વર્ણન કરીને અંતે બધું. અને એમાં પણ હજી સરસ એક સ્વયં પદ્મપ્રબલ ધારી દેવે કુંદકુંદ આચાર્યદેવ માટે અહીંયા કયું વિશેષણ વાપ્યું? ભગવાન શબ્દ વાપ્યો છે. શબ્દ 86 પાને આ બધા એટલે ઉપર જે વર્ણન કર્યા 86 પાને નીચેથી ચોથી લાઈન. ભગવાન પરમાત્માને શુદ્ધ નિશ્ચયના બળે નથી. ભગવાન પરમાત્માને અહીંયા ભગવાન પરમાત્મા કોણ છે? 24માંથી કે 20માંથી કોણ? જીવ માત્ર. હું આવું અભિમાન થાય પોતે પામર છે કેમ કે હું ભગવાન પરમાત્મા છું. અરે ભાઈ સ્વભાવ એમાં જરાય ઓછપ કરીશ નહીં. સ્વભાવમાં વિપરીતતા તો નહીં પણ સ્વભાવમાં ક્યારે પણ ઓછપ કરીશ નહીં. જેની ઓછપ લાગશે ત્યાં શ્રદ્ધાનો સ્વીકાર નહીં આવે. રૂચિ શ્રદ્ધા કોને સ્વીકારે છે? સર્વાંગ પૂર્ણતાને સ્વીકારે છે. સ્વભાવમાં જો વિપરીતતાનો તો પ્રશ્ન નથી, અધુરાશ માગે તો શ્રદ્ધાની એમાં રૂચિમાં એનો સ્વીકાર નહીં આવે. તો ભગવાન પરમાત્માને પોતાના સદાત્માને શુદ્ધ નિશ્ચયના બળે એમ ભગવાન સૂત્રકર્તાનો આ વાત આપણે ઘણી વાર સમયસારમાં પણ છે, નિયમસારમાં પણ છે. સૌથી પહેલી ગાથા શરૂ થાય ને એની પહેલા શબ્દ હશે, કયો હશે? સૂત્રાવતાર. તો એ કુંકુન આચાર્ય શું છે? સૂત્રકર્તા છે. બાકી આ જીનવાણી છે એ તો અનાદિ પ્રવાહ રૂપે ચાલ્યું આવે છે અને એના માટે શું કહેવાય છે? મૂળ ગ્રંથ કરતા સર્વજ્ઞ નથી. આપણે માંગલિક નથી બોલતા પણ શાસ્ત્રના પારદ મંગલમાં આવે છે ને, મૂળ ગ્રંથ કરતા એ કોણ છે? સર્વજ્ઞ દેવ. પછી ઉત્તર ગણધર દેવ માંડીને આચાર્ય પ્રતિ ગણધર દેવ એમ કરીને વાણ, તો અહીંયા પછી કુંદકુંદ આચાર્ય સૂત્ર કરતા. તો સુંદર રીતે બધી વાત અને આ રીતે એક વિચાર કરીએ. આ બધા નેગેટિવ પોઈન્ટ આવે છે, નેગેટિવ. એમાં 42 ગાથા ક્યાં ક્યાં આવ્યા નેગેટિવના? એમાં આપણે 84 પાને જો અનિવાર્યમાં હોય છે ને, ચાર જતિમાં પરિભ્રમણ નથી, જન્મ નથી, જરા નથી, માર આ બધા છે ને બોલ, એ ક્યાંથી શરૂ થયા છે? આ નેગેટ નથી નથી એવા 39 કે ને, આ માન અપમાન ને હર્ષ નર્ષ ત્યાંથી શરૂ કરે અને ત્યાંથી ક્યાં સુધી ચાલશે? અહીંયા 42 હજી આગળ આવશે, ક્યાં સુધી ચાલશે? આ એક કહેવાનું મારે એટલા માટે છે, ક્યાં સુધી ચાલશે? 39 થી શરૂ કર્યું માન અપમાન થી સારી, ક્યાં સુધી ચાલશે? ક્યાં સુધી? ના ના, હજી 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 હજી. નિરાગ નિમો બધા એના આગળ નેગેટિવ તો છે બધા, પછી ક્યાં સુધી ચાલશે? હજી હજી કઈક એવું છે, ક્યાં સુધી ચાલશે? આ બધું એક આપણે છે ને કલ્પના નથી કરતા. ગુરુદેવ એક વાર ગણીને એક ફિગરે આપ્યો છે. ગુરુદેવના 72 સાલમાં નિયમ સાર ઉપરના થયા છે, 39 લઈને 45 સુધી છે. પછી તો જીવ ચેતના ગુણ આવીને અસ્તિત્વ થયું. ઓલામાં છે ત્યાં પણ સ્ત્રી પુરુષ આદિ પર્યાય રસવંત ગણે નથી, સંસ્થાન બધે આવ્યું ને, ક્યાં સુધી છે? 45 ગાથા સુધી. અને ગણતરી કરીને ગુરુદેવ કેટલા ભૂલ કાઢ્યા? 49 છે. એટલે આ એક વિચાર ગુરુદેવ આ બધું કે આ નથી નથી. આ બધાની નેગેટિવ જેમ 50 થી 95 કેટલા ભૂલ છે? 29 છે. અહીંયા આ બધાનો નિષેધ એકથી થશે, કયું છે? ચિત્ત શક્તિમાં. અને એના પછી આવે છે ને 46મી ગાથા, જીવ ચેતના. અને એ ગાથા કેવી છે? બધામાં પરમાગમોમાં છે ને, એના માટેની. તો એક એક નાસ્તિ માટે ઘણા વિકલ્પ કરવા પડશે, અસ્થિ માટે એકને પકડશે. અને આમાં પણ એક ગુરુદેવ છે આ બધા પ્રવચનોમાં, એ ખરેખર એ પણ ધ્યાન દોર્યું તો છે જ, અરે જે મારામાં નથી એના વિકલ્પ શું કામ કરે છે? આ તે સમજાવવા માટે, કારણ કે એમાં એકત્વ પણ પડ્યું છે એટલે નથી નથી. કોઈથી ક્યારેક નથીનો બહુ વિકલ્પ કરતા હશે? જે આપણા ઘરમાં નથી એટલે કે પાડોશી એના વિકલ્પ કરતા હશે ને, એને આજ ખાધું કે નહીં, એને સારું છે કે નહીં, શું કરતા છે ને? તો કોના વિકલ્પ પર નથી એના કે છે તેના? ચલો નથી એના તો ના કરે, જે નથી એનો આપણે શું કરવું? ભાઈ આ ભાઈ શું છે? ભાઈ મને બનાવશું, મારે કઈ લેવા દેવા તો નથી ના, પણ તો કોના વિકલ્પ? અસ્થિ ના કરવા કે નાસ્તિ ના કરવા? અરે છે એના સેના વિકલ્પ કરે છે? એ તો છે જ ઓલરેડી, તો છે ના વિકલ્પ નથી કરવાને નથી ના, આ એનું નામ નિર્વિકલ્પ દશા વિતરાતા છે. છે એના શું વિકલ્પ? છે તો છે જ ઓલરેડી છે, એના શું વિકલ્પ કરવા છે? સાકર ગળી છે વિકલ્પ કરવા છે એના, કે જેનું છે અને નથી એના પણ શું વિકલ્પ કરે? સહી ખરેખર આ તો સમજાવવા માટે અસ્થિ નાસ્તિના વિકલ્પ એટલે વર્ણન કરીને શબ્દોથી, બાકી કોઈ જ વિકલ્પ કરવા યોગ્ય નથી. અને એના માટે સુરતાની શક્તિથી વિચાર કરીએ તો શું છે? એવું કેવું છે અસ્થિ નાસ્તિ માટે? કેટલાની શક્તિ લેશું? 33-34 કઈ છે? ભાવ અભાવ. એમાં શું છે? 33મી શક્તિનું વર્ણન શું છે? 33મી શક્તિનું વર્ણન બહુ થોડા શબ્દોમાં છે. વિદ્યમાન અવસ્થા વાળા પણ આરો, હું અનંત ગુણમાં એક વિદ્યમાન તત્વ છું, વિકલ્પ સનાતન રહે. અને એવી જ રીતે મારે સમ્યક દર્શન પ્રાપ્ત થશે ના વિકલ્પ. અને એવી જ રીતે નાસ્તિમાં અભાવ, જે અવિદ્યમાન મારામાં નથી એના સુધી કરું. ખરેખર આ તો એક સમજાવવાની પદ્ધતિમાં અથવા માટેના વિકલ્પ. બાકી ખરેખર જગતમાં વિકલ્પ કરવા યોગ્ય કોણ છે? સ્વ કે પર વિકલ્પ કરવા યોગ્ય પદાર્થ કોણ છે? પછી એના ભેદની વાત તો નથી કરતા. કોણ છે? અરે આખું જગત જ્ઞાનનું જ્ઞેય છે. વિકલ્પના સુખામ વિકલ્પ બનાવીને નૈમિત્તિક ભાવ ઉભો કરીને એને નિમિત્ત બનાવે છે. ખરેખર જ્ઞાન ભાવ પ્રગટ કરજો, એને જ્ઞેય રૂપે રહી જશે એના માટે. તો આ બહુ સુંદર રીતે આ બધું જેને કહીએ, જેટલું જેટલું વિચારીએ એટલું શું લાગે, એમાં કઈ અપૂર્વતા નવીનતા લાગે. ગુરદેવજી પોતાના પ્રવચનોમાં પણ એ ઘણું કરે છે. આપણે થોડું ક્યાં સુધી કાલે કર્યું હતું? ક્યાં સુધી કર્યું હતું? 38 ગાથાને એનો કળસ કર્યો હતો. આજે આપણે 39 ગાથા ઉપર થોડું વિચારીએ. આપણે અહીંથી આખી એક નાસ્તિથી શરૂ થઈ ગયું છે. 38 ગાથામાં ખરેખર તો પૂર્વ આવી ગયું છે. કેવી રીતે પૂર્વ આવ્યું છે? જીવાદી સાત તત્વોનો સમૂહ એમાં લીધો ને, તો જીવાદી સાત તત્વોમાં કોણ આવ્યું છે? નવ પણ લઈ લે કે ગમે બધું, એટલે કોણ? ના ભાઈ, આ તો આખું છ દ્રવ્યથી ભરેલો છે આખું વિશ્વ. તો છ દ્રવ્યનો સમૂહ વિશ્વ કહીએ છીએ. અરે ભાઈ, છ દ્રવ્યને કીધા એને જ બીજા અર્થની અંદર સાત તત્વોનો સમૂહ એનું પણ કહી શકે. એનાથી જ તારે કહેવું હોય તો કે શું કહી દે છે? નવ પદાર્થ કરતા દ્રવગુણ પર્યાયથી ભરેલું છે, ઉત્પાદન ધ્રવથી ભરેલું છે. અને બહુ ન જાઓ તો સોપરમાં બધું આવી જશે. તો એક તો સમૂહથી એક કીધું. હવે એ જ વાતને એ ભેદમાન ઘટાવવા માટે હવે એક એક બોલ લઈને, જે 49 બોલ આપણને લેશે, એમાં શરૂઆત ક્યાંથી થાય છે? 39મી ગાથ. આ રીતે તત્વને ઘટાડ. અને આમાં એક બીજી કોઈ, આમાં હું એક નાયક ભાવ છું એમ જેમ લઈને, અથવા તો હું એક શુદ્ધ ભાવ છું એમ લઈને નહીં. એને બદલે આ માન પણ અહીંયા કેટલા શબ્દો પહેલા લઈએ. 39 ગાથામાં ક્યાં શબ્દો લીધા છે? પહેલું કયું છે? સ્વભાવ સ્થાનો નથી. પેલો બોલ ક્યાંથી શરૂ થયો? પછી બીજો કયું છે? માન અપમાન એના પર સ્થાનો નથી. પછી કીધું લે હર્ષના સ્થાન નથી અને અર્થના. આ રીતે આવી ગયા બધા. તો આમાં એક તમે અસ્થિ નથી લેતા ને, આટલા બધા નાસ્તિ શું કામ લેવા? કારણ કે અસ્થિ છે ને એ અભેદનો વિસ્તાર ન થઈ શકે. અભેદને ભેદના અભાવથી શીખડાવવો પડતો હોય છે. અભેદ તત્વ છે, અખંડ છે, એકરૂપ છે. અને કેવી રીતે શીખાય? તો એની શું લેવી પડે? કોની મદદ લેવી પડે? નાસ્તિ રૂપ નો, કે આ તો અભેદ તત્વ છો, એમાં આ ભેદભાવ નથી, આ અખંડ ભાવ નથી, કે કેવું પડતું હોય. એના માટે પણ સરસ જેમ 10 લક્ષણ પર્વની અંદર આપણે કોની આરાધના કરીએ છીએ? ચારિત્ર રૂપ ધર્મની કરીએ છીએ ને. અને એના પણ શું લઈએ છીએ? કેટલા લક્ષણ લઈએ છીએ? 10 લક્ષણ લઈએ. એક જ ચારિત્ર રૂપ એક જ ધર્મ છે, એના લક્ષણ કેટલા લઈએ? હવે એમાં પેલો કયો છે? ક્ષમા. વેરી ગુડ. તો ક્ષમામાં આપણે શું યાદ કરશું? હું ક્ષમા સ્વરૂપ છું. એવી રીતે જ લઈએ છીએ. કેમ ભાઈ, એવું શું કામ? નાસ્તિ શું કામ લ્યો છો? હું ક્ષમા સ્વરૂપ છું એવું જ કેમ નથી? હું માર્દવ સ્વભાવી છું, હું આર્જવ સ્વરૂપી છું. જીવનમાં ફરીથી પરિચય શેમ હશે આપણને? ક્ષમા સ્વભાવી છે એવું એને બહુ એમ ખ્યાલ ના આવે. પણ જો ગુસ્સો નહીં કરતો તો એટલે એને એમ શું લાગે છે? હું જે કરું છું અને એ વિપરીત છે એવો એને ખ્યાલ આવી જશે. અને એટલા માટે ખરેખર લઈ જવું છે તો ક્યાં લઈ જવું છે? અરે ક્ષમાના ભેદથી પણ લઈને ચારિત્ર સુધી લક્ષણ દ્વારા પણ અંતર તો ક્યાં લઈ જવું છે? લક્ષ સુધી. અને ચારિત્રમાં પણ ચારિત્ર સ્વભાવ લીધું. પણ એવું નથી થતું એટલે એના લક્ષણો લીધા જુદા, એમાં પણ પરિચિત સેનાથી છે. અને આ જગતની શૈલી હોય છે, ગમ્ય દ્વારા અગમ્ય લઈ જવાય છે, જાણીતા દ્વારા અજાણ્યા સુધી. કોઈનું ઘર અહીંયા લેવા જવાનું હોય, ક્યાં રહ્યો છે શું, તો એને કે ને લેન્ડમાર્ક દેખાડે ને ત્યાંથી પણ અહીંયા તું જેનાથી પરિચય છો અને આને તો કઈ શીખડાવે જવાની જરૂર નથી ને, માન અપમાન ને હર્ષ ને હર્ષ ને બધું શીખડાવવાની જરૂર નથી ને, માન કોને કહેવાય ને અપમાન કોને કહેવાય, કારણ કે એ તો હોવું જોઈએ ને, અમારું કોઈ સ્ટેટસ છે એમ તમે ગમે એમ કરીને તમે એમ કરો. બહુ જ આચાર્યદેવે મનુષ્યપણામાં પહેલા માનથી શરૂઆત કરી છે, જેને ગુરુદેવ શીખવાડી એ સમયસારમાં 49 નંબરની ગાથા, પછી 50-55 છે એમાં પહેલું તો સેનાથી શરૂઆત કરી છે, એમાં પહેલી શરૂઆત સેના થઈ છે, રસથી શરૂઆત કરી છે. જીવને રસ ગમવા પણ અરસ અરૂપ એ પછી ના પછી સૌથી પહેલો મૂળ રસમાં છે. જઈ લઉં જે 49 ગાથા રસથી શરૂઆત કરીને પછી ભલે છેલ્લે અવ્યક્ત સુધી એક્સ્ટ્રીમ લઈ ગયા, પણ એ જીવને નિરંતર જો ઉપયોગની અથવા વૃત્તિની સ્થિરતા કરવી હોય ને તો રસનો વિષય ગોતી કાઢવો, જ્યાં જેનો પ્રકાર પછી ઊંધો કે સાચો ગમે, પણ જ્યાં એને વૃત્તિ કે ઉપયોગને જો સ્થિર કરવી છે તો એક રસનો વિષય નાનું બાળક રડતું હોય તેને શું આપવામાં આવે, શું આપવામાં આવે, ગમતી વસ્તુ એટલે સરસ મજાનું ખબર ને એવું, એને ગમતું ક્યારેક કોઈની કલ્પના એટલે કદાચ હશે, ક્યારેક એક કદાચ સાલ જેવું કે એને બહુ ગમતું હશે, ઘણા વખતનું મેનું કરીને ધોઈ રાખ્યું હશે તો એ રાખશે, નવું નહીં રાખે. એ રસના વિષયમાં પછી એવું આપણને એમ લાગે કે આવું હવે તો ફાટી ગઈ છે ને, તો એવી જ રીતે અહીંયા એક રસનો વિષય, તો અહીંયા આપણને માન કસાયની મનુષ્યપણામાં મુખ્યતા એનાથી આપણને એક વાત લીધે છે. તો ચાલો વાંચીએ આપણે 37:39 ગાથાનો અનવડ. જીવને ખરેખર, ફરીથી આ બધું આમ જ લખાશે, વાંચાશે કેવી રીતે, ભાવમાં કેવી રીતે લેવાશે, જીવને ખરેખર એટલે મને, મને જીવ કે આત્મા શબ્દો વાંચે એટલે ઓટોમેટિકલી વિધાઉટ સેઇંગ શું થવું જોઈએ, મને. હવે ખરેખર શબ્દ, ખરેખર શબ્દ અહીંયા કેવી રીતે હોય, અથવા બધી ઘણી જાય એના બદલે નિશ્ચય કહેવાય, પરમાર્થ કહેવાય, સત્યાર્થ કહેવાય, ભૂતાર્થ બધા એના છે ને, તો ખરેખર એટલે શું સાચું, ખરેખર હજી કઈ, ખરેખર એટલે શું વાસ્તવિક, પારમાર્થિક, સમીચીન, એમાં બે પ્રકાર છે, એક અસ્થિરૂપ અને એક પ્રયોજનભૂત. પ્રમાણનો વિષયથી અસ્થિરૂપ ખરેખર છે અને આશ્રયને માટે શુદ્ધ નયનો વિષય એ ખરેખર છે. કોઈ પણ પદાર્થની અસ્થિ કે ના છે કેવી છે, ઉત્પાદ વૈધ્રુવ યુક્તમ સત, એ હોવા પણ આનું ખરેખર છે. પ્રયોજન માટે શું છે એ તો વાત ગુરુદેવ લીધી પ્રવચનમાં શરૂઆતમાં, પર્યાય માત્ર ભેદભાવથી રહી એ મારા માટે આશ્રયભૂતનું ખરેખર છે. શું છે, હવારું કોણ છે, પદાર્થ, કોઈ પણ પદાર્થ, ફરીથી કોઈ પણ પદાર્થ કેવો છે, એકાંત સ્વરૂપ છે કે અનેકાંત સ્વરૂપ છે, એકાંત સ્વરૂપ નથી, એકાંત સ્વરૂપ છે ને આત્મા, તો આ બંને નો અદ્વૈતમાં નહીં રાખ્યો છે. એક બહુ જ વિચારવા જેવું છે, કોઈ પણ પદાર્થનું હોવા પણ કેવું છે, અનેકાંત સ્વરૂપ છે, પછી પ્રયોજનને પ્રયોજનને માટે તને છૂટ છે, પણ વસ્તુનું હોવા પણ તો કેવું છે, અહીંયા જે ખરેખર લખ્યું છે કોના માટે છે, આશ્રિત માટેનું, પ્રયોજનને માટેને, બાકી કોઈનું પણ હોવા પણ એકાંત એમ જો માની લે કે અહીંયા જેવો છે તો કોની સાથે વહી જશે, બધું એકાંતવાદી જીતવાય છે. અહીંયા જેમ બજારમાં ખ્યાલ સહિત કેવું હોવા છે નિશ્ચિત છે, અને છતાં ખાવામાં આવશું છે, પ્રયોજનમાં શું થશે, જે છાલને કેળા તરીકે લાવ્યા હતા એ જ છાલને હવે કેળું નહીં કહીએ આપણે, અને જો કેળું માનશું તો ખાવું પડશે. તો એ જગતની જે શૈલી છે એ જ અહીંયા કેરી, કેરી કોને કહેવાય, કેરી કોને કહેવાય, હવે એમાં હું પૂછે છે કે જે ખાય છે એ કેરી છે, તો સારી વાત છે, ખાય છે શું છે, એમાં ગોટલી પણ ખાઈએ છીએ અને છાલ પણ ખાય, ના કેરી લઈ આવ્યા છે અમે, અને કેરી ખાવી છે, ત્યાં સહજતામાં આપણને મુખ્ય ગુણની શૈલી ખ્યાલ આવી જાય છે કે લાંબી હશે ત્યારે તેજ બધી આવશે, પણ ખાવામાં એમ અહીંયા જે ખરેખર શબ્દ છે એ કોના માટે છે? શુદ્ધ નયનો વિષય, જે પ્રયોજન જેનાથી સિદ્ધ થાય છે, જેનાથી મારું હિત થાય છે એવા આશ્રયભૂત તત્વની વાત કરે છે. તો જીવને એટલે કે મનને ખરેખર સ્વભાવ સ્થાનો નથી. તો કોઈને કહે સ્વભાવ સ્થાન એટલે મારામાં કોઈ સ્વભાવ ગુણ જ નથી. સ્વભાવ સ્થાન લેખાશે એ પછી બ્રેકેટમાં પછી વાંચવાનું, પણ કુંકુન આચાર્ય કયો શબ્દ વાપરો છે? સહાવ ઠાણામાં છે ને, મૂળ પ્રાકૃતમાં સહાવ ઠાણા, સ્વભાવના સ્થાન. તો સ્વભાવ એટલે શું છે? મારા ગુણો બધા. ત્યારે જ ખરેખર આપણને એક જ્ઞાનીઓ ટીકાકાર અહીંયા પદ્મમલ ધારે કે ભાઈ આ સ્વભાવ એટલે કે ટીકાળી સ્વભાવ નહીં, પણ એક સમયની પર્યાયમાં વિભાવ થાય એવો પણ એક સમયનો વિભાવ સ્વભાવ એના વિશે. કારણ કે અહીંયા કોઈ કે આમાં સ્વભાવ સ્થાનમાં કદાચ કોઈ તર્ક એવો કરે કે જેમ સાતમી ગાથામાં કોની વાત કરી છે? ગુણભેદની. અને ત્યાં દિશા જ ચારિત્ર નહીં, દર્શન નહીં, જ્ઞાન. તો આત્મામાં દર્શનના ચારિત્ર નથી છે ને? અમે માંડ માંડ ન્યા સુધી પહોંચ્યા, ન્યા સુધી પહોંચ્યા પાછા કેમ નથી? આ એ શૈલી છે કે એ સ્વભાવ સ્થાન અહીંયા છે કે એવા ગુણભેદ નથી, એટલે એવું એ જુદી વાત છે. અહીંયા જે મુખ્ય વાત લેવી છે કે કારણ કે આના પછી સાથે કોણ આવવાના છે? માન અપમાન આદિ તે બધા ક્યાં થાય છે? પર્યાયમાં થાય. અને પર્યાયમાં કેવા છે? વિભાવના. માટે સ્વભાવ એટલે વિભાવ સ્વભાવના. ઓલા ગુણભેદની એ જે સમયસાની વાત છે, પર્યાય એ જ પર્યાય ભેદ આવશે અહીંયા. પણ અહીંયા મુખ્યતા જે લેવી છે કોની વાત છે? હવે પર્યાય ગતના જે વિભાવ ભાવો છે, ભેદ ભાવો છે, એની મુખ્યતા થી વાત. સમયસારમાં તો ગુણભેદ સુધી ક્યાં સુધી? અહીંયા મુખ્યતા વિષય આવશે ત્યારે બધું જ આવશે. એ બધું અત્યારના જે આ લેવું છે એમાં મુખ્યતા શું છે? પર્યાયગત વિભાવના ભાવોની વ્યાખ્યા લીધી. તો અહીંયા સ્વભાવ સ્થાન એટલે કે વિભાવ સ્વભાવના સ્થાન. અટપટું લાગે એમ ન માનું, એક સમયની પર્યાયમાં પણ જેને આપણે શું કહીએ, જીવનો એક કયો ગુણ છે? વૈભાવિક ગુણ છે ને, ગુણ છે ને વિભાવ. એના કારણે શું છે? પર્યાયમાં શું થાય? વિભાવ થાય ને, કે વૈભાવિક ગુણ છે આપણે. એવું છે કે નહીં? ગુણ એવો શક્તિ કહો, ગુણ કહો, એક જ છે. એટલે એનો અર્થ શું છે? પર્યાયમાં તો શું પર્યાયમાં એ વિભાવ ન થાય એમ, એવો ગુણ નથી તો ખાલી એમ જ થાય છે બધું. અરે આ એક છે ને, કાંઈક ખબર નહીં સામાન્ય આવી ઘણા પર્યાયમાં વૈભાવ એટલે વિભાવ એવું નથી. એની જો આખી વ્યાખ્યા, જેમ જેમ ક્રિયાવતી શક્તિ છે એનો અર્થ શું છે? ક્રિયા થયા કરે, ક્રિયાવતી શક્તિ નામ છે, ક્રિયાવતી શક્તિ નામ છે. તો એનો અર્થ શું છે? ક્રિયા થયા કરે નહીં તો શું કરે? ગતિ થયા કરે, બરોબર ને? ક્રિયાવતી શક્તિ છે એટલે પરણમન થયા કરે એ ક્રિયા નહીં, પણ ક્ષેત્રાંત થયા કરે એ શક્તિ છે ને, એ નહીં તો શું? હા, યોગ્યતા. એટલે અરે ભાઈ, ક્રિયાવતી શક્તિ છે પણ એના કાર્ય બે, સ્થિતિ પણ થાય અને ગતિપૂર્વક સ્થિતિ અને ગતિ પણ થાય, બે છે. નામ છે ક્રિયાવતી એક જ, એટલે ખાલી ક્ષેત્રાંતર નહીં, ક્ષેત્રાંતર પૂર્વક શું થાય? સ્થિતિ પણ થાય અને સ્થિતિપૂર્વક પછી ગતિ પણ. એવી રીતે વૈભાવિક શક્તિમાં વિભાવ થાય એવું નહીં, બે વાત છે. જો પરલક્ષ કરશે, ભેદનું લક્ષ કરશે તો વિભાવ થશે, અને એનું લક્ષ નહીં કરે ને સ્વભાવનું કરશે તો નહીં પડતા. બે વાત છે, એમાં બે પોસિબિલિટી છે. સિદ્ધ ભગવાનને સ્વભાવનું જ લક્ષ છે તો સ્વભાવનું પણ નથી થાય, અને આપણે બહિર્લુપ્તામાં છીએ તો વિભાવ થાય, પણ એવું નહીં. એટલે એ અહીંયા વાત લીધી કે પર્યાય સમયની પર્યાયમાં, અને એવો માત્ર શક્યતા જીવ અને પૂતગલમાં. તો અહીંયા જે પર્યાયમાં, એક સમયની પર્યાયમાં વિભાવ થવાની જે શક્યતા છે એ સ્થાન. અને અહીંયા સ્થાન એટલે શું લેવું? સ્થાન એટલે આમાં આયતન આવે ને, સ્થાન એટલે આયતન નહીં. અરે ભાઈ, ક્ષેત્રથી નહીં જતો, સ્થાન એટલે પ્રકારો. ભેદ પ્રકારો. અહીંયા સ્થાન એટલે કોના લે, જીવ સ્થાન એટલે જીવને રહેવાના સ્થાનો, ગુણસ્થાન એટલે ભેદો પ્રકારો એવા અર્થમાં. તો પર્યાયમાં વિભાવ થાય, સુખ ભાવ થાય, અસુખ થાય, અસંખ્ય પ્રકારના શુભ અશુભ થાય, તે એ બધા એ કોને નથી, કોને નથી, જીવને નથી લખ્યું આચાર્યદેવ, તેવું લખ્યું છે. અને આપણે તો આચાર્યદેવનું જ લખેલું માનીએ ને. અચ્છા ચાલો, જીવને નથી એટલે મને નથી, ક્યારે નથી, ક્યારે નથી, ક્યારે નથી, કે જયારે હું સિદ્ધ થાય ત્યારે. સિદ્ધ ભગવાનને હવે યોગ્યતા પણ નથી રહી પર્યાયમાં, બરોબર છે. તો તમે છીએ તે વખતે ના કેમ પાડો, જો છે અત્યારના છે કે નહીં પર્યાયમાં. હા તો એટલે પર્યાય જાણે કોઈ બીજું હોય એમ જાણે એવું. આજ મોટામાં મોટો પુરુષાર્થ છે, જે સમયે વિભાવ ભાવ પર્યાયમાં ઉભો થાય છે તે સમયે શુદ્ધ ભાવની એવી અધિકતા આવે છે કે મને નથી આવે. શું છે, જ્ઞાનમાં સ્વીકાર છે પણ તે પહેલા તો છે એવી વાત આવશે અને પછી એનો નિષેધ છે. તો જે વખતે છે તે વખતે શ્રદ્ધાનું એવું બળ છે કે મને નથી, અને તે સમયે જ્ઞાન પણ સ્વભાવ તરફ ઢળીને શુદ્ધ નહીં કહે છે કે મને નથી. આ આખો પ્રકાર જેનો મારામાં અભાવ છે એને તો આપણે ભૂલતા નથી, આશ્ચર્ય થઈએ છે. અહીંયા તો કે પર્યાયગત ઉભા થાય છે એને પણ હવે એવા ભૂલજે કે જાણે મારામાં છે જ નહીં. અને એ રીતે વિચારે તો હજી ભૂતકાળમાં હતા એવા માયના થાય એનું આજે હું પ્રતિક્રમણ કરું છું. વર્તમાનમાં મારામાં નથી એવા હું આલોચના કરું છું. અને વર્તમાનનો જે નિર્ણય છે એ સાદી અનંતકાળ ભવિષ્યને માટે એ મારા હતા નહીં, છે નહીં, તો થશે નહીં એવા હું ત્યાગ પ્રત્યાખ્યાન કરું છું. આ એક ભાવમાં વર્તમાનમાં ત્રણેય ભાવમાં આપણે એ વિચારણા કરી લેવા જેવી છે. તો એ વિભાવ સ્વભાવના સ્થાનો મને નથી, ક્યારે પણ કોઈને થાય. આ બધું આપવું છે એ બધું શું કરી નાખે છે આચાર્યનું, બધું લૂંટી નાખે. આમ મારું કેટલું બધું માન હતું, તારું લૂંટતા નથી, ઉલટાનું બીજાનું હતું નતું, તારું માનતો હતો, હવે તારું છે એ દેખાડે છે. તને તારું કોઈ લૂંટી નથી લેતા, ઉલટાનું બીજાના હતું, લક્ષ છોડવા જેવું આશ્રય ખછોડવા એને તારા પણ માનીને બેઠો, તો હવે યથાર્થપણે તને બતાવે છે. તો એ નથી. એનાથી આગળ માન અપમાન ભાવના સ્થાનો નથી. માન અપમાન એ રીતે સંધિ છૂટી પડીને માન અપમાન છે ને, માન અને અપમાનના મને સ્થાનો નથી. ચાલો આમાં અંદર ટીકામાં ત્રણેય વાત આવી જશે, નો કર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ. જેમ બાર માર લઈએ, કોઈ આપણું શું કરતા હોય છે, માન આપતા હોય છે, અને કોઈ શું કરતા હોય છે, અપમાન હોય છે. હવે એ જેવું થાય છે એમાં કોણ હોય છે, નિમિત્ત રૂપે કોણ હોય છે, દ્રવ્ય કર્મનો ઉદય. માન અપમાનમાં કોણ હોય છે, જસ કીર્તિ અપજસ કીર્તિનો ને એ બધો એમાં ઉદયો નિમિત્ત. અને એ પણ એવા કર્મો જે છે બંધાય છે, કોના કારણે બંધાય, જીવના ભાવ કર્મ. આ એ રીતે ત્રણેય આખું, ત્રણેય મારું નથી, માન અપમાન નથી, અને તે જેનાથી બંધાય એવા શુભાશુભ ભાવ પણ નથી, અને હર્ષ ભાવના સ્થાન અને અહર્ષના સ્થાન પણ નથી, કોઈ પણ પ્રકાર મારામાં નથી. ખરેખર ખરેખર આ રીતે જો વિચાર કરીએને તો એના માટે જીવનમાં કોઈ રાગદ્વેષ ઉત્પન્ન થવાનો કોઈ સંભવ જ નથી. મારા માટે ક્યાંય હર્ષ અહર્ષ જેવું નથી. ફરીથી લઈ રિવર્સ થઈ, હર્ષ થાય એવું અનુકૂળ સામગ્રી, અહર્ષ થાય ખેદ થાય એના માટે પ્રતિકૂળ સામગ્રી, એને કે અનુકૂળ કહે પ્રતિ, એવું જો નથી તો શું થશે, તો શું થશે, માન અપમાન થશે જ નહીં. માન અપમાન નથી કારણ કે હર્ષ છે એમાં શું થશે, ખુશી થઈને માન આવશે, અને હર્ષમાં એને શું થશે, કોઈ અપમાન થઈને અને નથી તેવા કર્મ નથી તો પછી એને યોગ્ય પરિણામ પણ નથી. જગતમાં એક ભાવમાંથી બધા જ ભાવો સાથે એ ભેદનાર કરવાની વાત છે. જો ચલો એનાથી આગળ ટીકામાં થોડું વાંચી લઈએ. આ એટલે આ આખી ગાથામાં કોનું વર્ણન આવશે? નિર્વિકલ્પ તત્વના સ્વરૂપનું કથન છે. નિર્વિકલ્પ એટલે વિકલ્પથી રહી, વિકલ્પથી રહી એટલે વિકલ્પથી વિકલ્પ, વિકલ્પ એટલે રાગ દ્વેષ મોહ. અહીંયા એક નિર્વિકલ્પ એટલે વિકલ્પ એટલે ભેદ, અને ભેદથી રહી આખું થ્રુ આઉટ શુદ્ધ ભાવ એટલે અભેદ તત્વ. પછી આ બધા ભેદ આવ્યો ને, આ બધા આટલા 49 કીધા તો ભેદ છે ને, એ ક્યારે પણ એક સામાન્ય પણ આપણે ટેવાઈ ગયા છે. વિકલ્પ એટલે આપણે શેમાં જઈએ છીએ? રાગમાં છે. પણ વિકલ્પ એટલે કે તારી પાસે ઓપ્શન નથી. હિન્દીમાં આ શબ્દ વધારે આપે એટલે કોઈ વિકલ્પ નહીં આપણે. તો એ રીતે છે, અને એ રીતે નયમાં પણ એ આવે છે 11 અને 12 વિકલ્પ નહીં અને અવિકલ્પ. એના જ બ્રેકેટમાં ના ભેદ નહીં, ના ભેદ નહીં બે આવ્યા છે એમાં. તો અહીંયા નિર્વિકલ્પ એટલે અભેદ, અખંડ, પરિપૂર્ણ, એકરૂપ તત્વની આવે. તો એના કોની દેખાડે છે? નિષેધાત્મક ભેદોથી એનાથી દેખાડે. ત્રિકવાળ નિરૂપાદી જેનું સ્વરૂપ છે એવા શુદ્ધ જીવાસ્તિક આયને આ આખા શુદ્ધ ભાવ અધિકારમાં આ જીવના વર્ણન માટે આ મુનિરાજ જુદા જુદા શબ્દો વાપરે. અહીંયા શુદ્ધ જીવવાસ્તિક કહે, ક્યારેક શુદ્ધ અંતરતત્વ કહેશે, ક્યારેક કારણ પરમાત્મા કહેશે, ક્યારેક કારણ જીવ, કારણ સમય એવા શબ્દો. તો ફરીથી એક શબ્દ ક્યાં હશે? શુદ્ધ જીવાસ્તિકા. ફરીથી અસ્થિ શુદ્ધ જીવ, જેને શુદ્ધ નહીં સ્વીકારે છે એવા શુદ્ધ જીવાસ્તિકાની અસ્તિત્વ કેવું છે? કે ત્રિકાળ નિરૂપાધિ જેનું છે. ફરીથી ત્રિકાળ નિરૂપાધિ આગળ આવી ગયા ને. શું છે? બાર જે બધા ભાવો છે, સાત તત્વોનો જીવાદી તત્વોનો સમય કેવો છે? ઉપાધિ સંયુક્ત એટલે કે અહીંયા આવરણ સંયુક્ત પણ લાયા હતા ને, અહીંયા ચારેય ભાવ. તો અહીંયા ઉપાધિ કે જેમાં સદભાવરૂપ કે અભાવરૂપ કોઈ પણ નથી. ઓલામાં આવરણ સંયુક્ત એટલે સદભાવરૂપ કે અભાવરૂપ કોઈ રીતે એને નથી. એમ અહીંયા કોઈ પણ કર્મની સદભાવ કે અભાવરૂપ જેને ઉપાધિ નથી એવો ત્રિકાળી નિરૂપાધિ જેનું સ્વરૂપ છે એવા શુદ્ધ જીવાસ્તિકાને ખરેખર ફરીથી ખરેખર એટલે અહીંયા શું લેવું? જે આશ્રયભૂત છે એવા શુદ્ધ નહીંની અપેક્ષા. એ પ્રમાણથી જોશું તો પર્યાયમાં બધું ઊભું છે અને ત્યારે તો એનો નિષેધ આવે છે. તો અહીંયા ખરેખર વિભાવ સ્વભાવ સ્થાનો નથી. હવે એનાથી આગળ શુદ્ધ જીવાસ્તિકાને પ્રશસ્ત કે અપ્રશસ્ત સમસ્ત મોહ રાગ દ્વેષનો અભાવ હોવાથી અહીંયા સુધી કોણ આવ્યું? ભાવ કર્મની વાત. પ્રશસ્ત અપ્રશસ્ત એવા સમસ્ત મોહ રાગ દ્વેષ, જો ત્રણ શબ્દ આવ્યા, ત્રણ આજે પૂજામાં આવ્યા હતા, મોહ રાગ દ્વેષ આવ્યા હતા કે નહીં? પછી આ ત્રણ આવે ને ત્યારે બહુ જ ધ્યાન રાખવું. મોહમાં કોણ લેવું? મિથ્યાત્વ. અને રાગ દ્વેષમાં કોણ લેવા? ચારિત્ર શબ્દ. એવું નથી મારા મિથ્યાત્વ નથી પણ અસ્થિરતાના રાગ દ્વેષ તો મુનિરાજ નહીં હોય છે. અમે કે અમારા માટે થોડી લઈએ છીએ. અરે મુનિરાજ નહીં નથી અને જોતા નથી આવ્યું. મુનિરાજ તો રાગ દ્વેષમાં જોવે છે કે મુનિરાજ ને વિતરાગતામાં જોવા જેવા છે. અહીંયા મોહ રાગ દ્વેષ અહીંયા પેલું ક્યાંથી શરૂઆત કરી? મુનિરાજે માનવમાં સુધી લઈ જવા છે. હર્ષ ને હર્ષ ત્યાં સુધી છે. ક્યાં? કે પેલા મૂળ પાયામાં કોણ છે? કે મોહ રાગ દ્વેષ કર્યા છે, ભાવ કર્મ કર્યા છે, તો શું સાથે સામે શું થાય છે? માન અપમાનના હેતુભૂત કર્મ દયના સ્થાન આવી ગયા. અહીંયા કોણ આવી ગયું? હવે દ્રવ્ય કર્મ. પેલે શરૂઆત ક્યાંથી લીધું? કે મોહ રાગ દ્વેષનો અભાવ થવાથી માન અપમાનના શું છે એ કદાચ એક અસર આગળ પાછળ હોય તો ચિંતા ના કરવી. શું લખ્યું છે કે થવાથી આપણે શું કરવું છે? હોવાથી કરવું છે કે થવાથી કરવું છે? અભાવ કરવો છે ને, અભાવ કરવો છે ને. હાજી પાછું પર્યામ એટલે મારામાં ભલે રહ્યું, પર્યામાં અભાવ કરવો. ફરીથી ફરીથી અહીંયા મને નથી, બસ મારા કર્મ. હું એવું પૂર્ણ નિરપેક્ષ તત્વ છું કે જ્યાં મારામાં કંઈક કરવાપણાની શક્યતા જ નથી, અને કરવાપણાની શક્યતા હશે તો હું પૂર્ણ તત્વ નહીં હોઉં, અભેદ તત્વ નહીં હોઉં. હું કેવું પૂર્ણ તત્વ છે? અરે હું પૂર્ણ તત્વ ન હોઉં તો સર્વ જીવ છે સિદ્ધ સમ આવ્યું ક્યાંથી? હું મોક્ષ સ્વરૂપ છે આવ્યું ક્યાંથી? એક બાજુ મોક્ષ સ્વરૂપ કહેવું ને પછી કે મારે કરવું છે, બે વિપરીતતા છે. પૂર્ણતામાં જેમ સિદ્ધ ભગવાન આપણે કેવા કહીએ, કેવા પરિપૂર્ણ કહીએ છીએ, એના માટે એક શબ્દ કયો છે કૃતકૃત્ય. એનો અર્થ શું થયો છે? કે હજી કઈ કરવાનું, અરે કરવા યોગ્ય તો કરી લીધું છે, ક્યારે તો પૂર્ણ કહેવાય છે કૃતકૃત્ય. એવું હું કેવું છું એ થયા છે અને એવો હું છું, અને હું છું તેના આશ્રય થશે. છું તે થવાનું છે, તો હું શેમાં છું અત્યારના આજે વિષય ચાલે છે એના માટે છૂમાં છે કે થવામાં છે? જયારે એ ભાવના આવશે ત્યારે એ પણ આવશે, પણ અહીંયા અત્યારના કે છૂનો જો નકાર કરીશ ત્યાં સુધી શરૂઆત પણ નહીં થાય છે, અને છૂનો સ્વીકાર કરીશ તો કાળક્રમે પૂર્ણતા થયા વગર રહેશે નહીં. તો મને શું છે, પેલા મોર આગ્રેસનો અભાવ હોવાથી, ને આ થ્રુઆઉટ આ ગાથાઓમાં કે શબ્દ હોવાથી આવશે. જીવને નથી એમાં, ને હોવાથી હોય. થવાથી કોને સૂચવે છે? પર્યાયને સૂચવે છે, અને હોવાથી કોને સૂચવે છે? ત્રિકાળી અસ્તિત્વને અહીંયા સૂચવે છે. તો હોવાથી તો માન અપમાનના હેતુભૂત, ફરીથી માન અપમાનના હેતુ, હેતુભૂત એટલે નિમિત્તરૂપ. ફરીથી પેલા શું લીધું છે? મોહરાગ્રસનો અભાવ. હવે કે છે તારું માન અપમાન થશે એનું કારણ કોણ થશે? દ્રઢ કર્મનો ઉદય. એટલે કર્મોદય ખાલી કરે, કર્મનો ઉદય. માન અપમાન થશે અહીંયા જસ હશે એનું ઉદય છે ને, અને એ ક્યારે છે? અહીંયા તે રાગદ્વેષમો કર્યા, શુભ શુભ કર્યા છે, તો ત્યાં કર્મ પ્રકૃતિ બંધાય છે, એનો ઉદય આવે છે. તો બારમા માન અપમાન, આ ત્રણેય લિંક આવી ગઈ, ભાવ કર્મ, દ્રઢ કર્મ અને નવ કર્મ. ને તો એ અભાવ જો આ રીતે આચાર્ય કારણાનુયોગની શૈલી પણ બતાવતા જાય કે આવું બધું બને છે, આવું બને છે તે વખતે પણ તું પોતા પણ ક્યાં સાથ છે. હું શબ્દને બહુ જ સાચવીને વાપરવા જેવો છે. આપણે ક્યાં વાપરી કાઢ્યો છે? મર્યાદા જ નથી રાખી. અરે ઓલા તો આપણા ઘરના કન્યાએ પણ હું પણ સ્થાપી દીધું છે. અહીંયા કહે છે કે અહીંયા એક સમયની પર્યાયમાં પણ હું પણ સ્થાપતો નથી, એની બદલાય ક્યાં વાપરી કાઢ્યું છે? તો અહીંયા અભાવવાથી માન અપમાન કર્મોદયનો સ્થાનો નથી. હવે અહીંયા વાત આવી ગઈ, હવે જુદું પડાવે. શુભ પ્રણતિનો અભાવ એ કોમન વાત આવી, હવે હર્ષ ને હર્ષ શું છે એમાં? શુભ પ્રણતિનો અભાવ હોવાથી ફરીથી કોણ આવી ગયું? ભાવ કર્મ. પછી એનાથી શું આવ્યું? શુભ કર્મ એટલે જસ કીર્તિ સાતાનો ઉદય, એ કર્મ નથી દ્રઢ કર્મ. અને એનો અભાવ હોવાથી સંસાર સુખ એટલે ન કર્મ અનુકૂળ. ફરી ઓલી એક સામાન્ય વાત આવે છૂટું પાડીને, કે અહીંયા હર્ષ ને હર્ષમાં બે જુદા છે ને, એવી રીતે માન અપમાનની વાત આવી હર્ષને, ફરીથી કેટલું સિસ્ટમેટિક છે કે શુભ પ્રણતિનો અભાવ હોવાથી કોને કોને? શુદ્ધ જીવાથી કાંઈ નહીં છે ને, કોને નથી? અત્યારના કાંઈ છે? અત્યારના તો સ્વાધ્યાયમાં બેઠા છે. તમે કે શુભ પ્રણતિનો અભાવ છે, ક્યાં બેઠા છીએ આપણે? જીન મંદિરમાં કે ઘરે ક્યાં બેઠા છીએ? હું કોઈ ક્ષેત્ર, હું મારા સ્વક્ષેત્રને છોડીને ક્યાંય જતો નથી. મારા અસ્તિત્વમાં એવી જડ બે કલાક મારી સ્થિતિ છે કે એનાથી ભાઈ તો મને એ શુભ પ્રણતિનો અભાવ હોવાથી ફરીથી હોવાથી જ આવશે. શુભ કર્મ નથી એના નિમિત્તે શુભ કર્મ સાતા વેદને બંધાય, અને શુભ કર્મનો અભાવ હોવાથી બાયમાં જેને સંસાર સુખ એટલે અનુકૂળ સામગ્રી એ પણ નથી. અને હવે જો અનુકૂળ સામગ્રી નથી તો હર્ષ ન કરવો. આમાં શું ફરક આવ્યો? ત્યાં શરૂઆત એનાથી કરી શુભ ભાવની, શુભ કહ્યું ને, અને છેલ્લે હવે શું આવ્યું? હર્ષ. શું ફરક પડ્યો? બે તો ભાવ કર્મ જ આવી ગયા ને, શુભ કર્મ નથી પછી એના એટલે જસ કીર્તિના એટલે કર્મ નથી, અને તો બાયમાં સંસાર શું કેટલા અનુકૂળ સામગ્રી છે, અને તો પછી પાસ નથી. ઓલા એક કરતાના ભાવ છે અને આ ભોગતાના ભાવ છે. હરસ સ્વક્ષેમાં આવે છે, ભોગતાપણાના ભાવમાં આવે. તો આખી કરતાપણાના ભાવ ત્યાગું, અને કારણ કે અંતે પરિણામથી આપણે ભોગતાપણામાં જવું છે ને, વેદનમાં જવું. તો અહીંયા આ બધું જ તું લઈ લેતા રે, જે ગણવું એ કરતાના ભાવથી લઈને ભોગતાનો ભાવ લે, એ બધું જ. જેને બહુ સરસ કહીએ, આ દુનિયાનું નાટક છે, મારા માનસ. હું તો કેવો છું, આવે છે ને સમયસામાં, અનાદિ મોહના નાટકમાં, જગતના નાટકમાં મોહ જ નાચે છે. અહીંયા કે આ બધી જ આખી સિક્વન્સ જે પ્રોસેસ ચાલી, શુભ ભાવ કર્યો, જ્યાં પુણ્યની પ્રકૃતિ બંધાણી, એનો ઉદય આવ્યો, અનુકૂળ સામગ્રી મળી, અને એને જોડાઈને શું થાય છે, હર્ષ થાય છે. આ બધું જ આટલી બધી મહેનત આપી નખામી કઈ, માંડ માંડ પરસેવાથી કમાણી કરીને ત્યાંના કંઈક શું મળ્યું છે, અનુકૂળ. આપણે ઘણીએ ને ઓલી મહેનત કરી પછી શું મળ્યું, અનુકૂળ સામગ્રી. અને અત્યારના જોઈને અમે એને ભોગવીએ છીએ. સિમ્પલ છે બધું. અત્યારના તે તારું ગણિત ખોટું ગણ્યું છે. શું ગણ્યું છે? આ બધા શેમાં હતા? પ્લસમાં હતા. અહીંયા કે છે તારા અભાવરૂપે માઇનસમાં છે. અત્યાર સુધી શેમાં ગણ્યા? પ્લસમાં. મેં મહેનત કરી, પછી કમાણો, પછી આ મળ્યું, એ બધા શેમાં છે? પ્લસમાં નથી. તારાથી બધા કહેવાય છે માઇનસ અભાવ રૂપે છે, તે નથી. હવે એવી જ રીતે પછી એની સામે ઓપોઝિટ વળી વળી, અશુભ પ્રણતિનો અભાવ હોવાથી શુભ કર્મ, બધી રિપીટ જ છે. અશુભ કર્મ નથી, અશુભ કર્મનો હોવાથી દુઃખ નથી, અને દુઃખનો અભાવ હોવાથી અહર્ષ નથી. બહુ જ પદ્મમલ ધારી દેવ તો બહુ જ આવા ઘણા પણ ડિટેલિંગમાં આ બધા લીધી. એવી રીતે જેમ અરિયન પરમાત્માને 18 મહાદોષ નથી, એમાં ક્ષુધા નથી, એમાં એવી રીતે ડિટેલિંગ વાત કરે છે. કે અસાકાનો ઉદય આવે છે તો શરીરની રચના બધી જઠરમાં રચના એવું થાય છે. તે વખતે મોહ કર્મનો ઉદય, પેલો અસાતાનો લીધો, એનાથી નો કર્મ, કારણ કે અસાતામાં પણ અઘાતી કર્મનો ઉદય અને એમાં નો કર્મની રચના. તે જ વખતે મોહ કર્મનો ઉદય છે અને ઘાતી કર્મ, અને એમાં જોડાઈને તે વખતે એને જે દુઃખ થાય છે, આ એનું નામ ક્ષુધા છે. આટલી બધી વિસ્તારથી કહેલું. અઘાતી કર્મનો ઉદય આવે એટલે દુઃખ છે એવું નથી. એના નિમિત્તે નો કર્મમાં રચના થાય એનાથી પણ ચિંતા નહીં કરતો. અરે એનાથી આગળ કદાચ મોહ કર્મનો ઉદય છે તો પણ તું ત્યાં સુધી તારી પાસે સ્વતંત્રતા છે. જેને 32 ગાથા છે, દૂરથી પાછો વાળીને, એવો શબ્દ છે. આટલું બધું તો આ મુનિરાજે એમાં અહીંયા પણ એટલો ખુલાસો, અંતે આપણા માટે કુંદકુંદ આચાર દેવે તે શુદ્ધ ભાવમાં તો કહી દીધું છે, પણ મુનિરાજે પણ એક એક વાત લઈને, તું હવે ભાવ કર્મ છે, દ્રવ્ય કર્મ બંધાય છે અને એનો ઉદય આવે છે, નો કર્મમાં રચના થાય છે, પણ એમાં હવે ક્યારેય હર્ષ કે અહર્ષ કરીશ નહીં. એ પૂતગલની રચના છે, ચિત્ત શક્તિ રિક્તમ એવા પૂતગલની રચના છે. હું ચિત્ત શક્તિ માત્ર છું એમાં એનું કાંઈ નથી. આ રીતે આપણને એમાં ભેદ ના.
હવે જયંતિબેન દ્વારા 16 સાયન્સ નો ક્લાસ રહેશે અર્ધિકરણ, ત્યારબાદ સૌમ્ય સાહેબ દ્વારા અર્ધિકરણ.